એકાદશ સ્કંદ ભાગવતમાં ભગવાન દત્તાત્રેય સ્વયં એક વૃક્ષ નીચે મસ્તીથી આમ પોતાના સ્વરૂપની અંદર સ્થિર છે. રાજા યદુ ત્યાંથી નીકળે છે, જોવે છે કે કોઈક છે, રથ ત્યાગ્યો, પોતાના પદત્રાણ ત્યાગ્યા, માથા ઉપરથી મુગટ ઉતારી નજીક જઈને ધૂળની અંદર પલાઠી વાળીને અવધૂતની સન્મુખ બેસી ગયો. અવધૂત પોતાની મસ્તીમાં એવા છે, સ્વરૂપની મસ્તીમાં આંખ ઉઘાડતા જ નથી, અને એવા ભાવથી ઘણા બધા સમય સુધી અંતર્મુખ રહ્યા પછી જયારે આંખ ખોલીને બહાર આવ્યા અને સામે રાજા યદુને ધૂળમાં બેઠેલો જોયો, અને યદુ રાજાએ વંદન કરીને પ્રશ્ન કર્યા કે પ્રભુ, આપ આવી રીતે એક વૃક્ષની અંદર એક પથ્થરને અડેલીને ધૂળમાં સૂતેલા છો, અને આપના જીવનની અંદરનો જે આનંદ હું જોઈ રહ્યો છું, એના દર્શન કરી રહ્યો છું, એવું સુખ કે એવો આનંદ મારા રાજમહેલના આટલા વૈભવોની સંપન્નતાની વચ્ચે મેં કોઈ દિવસ જોયા નથી, અનુભવ્યા નથી. સ્વરૂપનો આનંદ છે, જીવન મુક્તિનો આનંદ છે, આ એ ભૌતિકતામાંથી નહીં મળે. જે સૂક્ષ્મ ચેતનાનું સુખ જેને એકવાર મેળવી લીધું, એને પછી બીજા બધા જ ભોગોના સ્વાદ ફિક્કા લાગે. જે માદો પડેલો માણસ કંઈ પણ ખાવામાં આપવામાં આવે તો એને કડવું લાગે, ફીકું લાગે, એની શારીરિક સ્થૂલ અવસ્થા છે. પણ સૂક્ષ્મ ચેતનાની આધ્યાત્મિક અવસ્થા જે છે એમાં પણ એની પરિસ્થિતિ એ થઈ જાય કે એને પોતાનો ટેસ્ટ લઈ લીધો ને, સેલ્ફ ટેસ્ટ, એને સ્પિરિચ્યુઅલ ટેસ્ટ કહેવાય, એ લીધા પછીથી બીજું બધું જ ફીકું લાગે. એક ઔષધિ આવે છે આયુર્વેદમાં, એના પાન ચાવો અને પછી ગમે એટલું ગળપણ ખાવ તો એ મોડું લાગશે, એમ. આ તો સ્વાનુભૂતિની ઔષધિ છે, અને એને એને ચાખ્યા પછીથી જગત આખું ફીકું લાગે, નિરા જગ મને લાગ્યો ખારો. જે સ્વાદ કૃષ્ણ ભક્તિમાં પોતાના સ્વરૂપની અંદર વિલીન થતા મીરાને મળ્યો, પછી કહેવાય આ દુનિયા આખી ખારી દઉ દરિયાના સાગરના પાણી જેવી છે, જેમ સાગરનું પાણી પી ન શકાય એમ આ સંસાર સાગરના સુખને અનુભવીને અડી ન શકાય, એટલી એનામાં સ્વસ્વરૂપના અનુસંધાનની એક મસ્તી આવી ગઈ હોય. અને ત્યાં યદુ જો દર્શન કરતો હોય અવધૂત દત્તાત્રેયના, અને એને થતું હોય કે ઈર્ષા થતી હોય કે આવું સુખ આને મારા જીવનમાં ક્યારેય નહીં. એક સંપન્ન માણસ ત્યાગના સુખની, સ્વસ્વરૂપના અનુસુખની અનુભૂતિ થતી હોય ત્યારે ઈર્ષા આવે ને. એ છે ઠરેલું મન, અને ઠરેલું મન સીધું સમાધિમાં જ પહોંચી જાય સ્વરૂપાનુસંધાન. જેને આપણે અષ્ટાંગમાં યોગના 8 અંગની અંદર ધારણા પછીથી સમાધિ, એ સમાધિની અવસ્થા તે કયું મન ઠરે. સમાધિની અવસ્થા એટલે સંપૂર્ણ ઠરી ગયેલો પોતાની અવસ્થા ઠારી દો ને, એટલે પછી ક્યાંય વિખેરાય નહીં, ક્યાંય વહી જાય પણ નહીં, એ જગ્યાએ બરાબર સ્થિર થઈ જાય એમ, મન સ્થિર થઈ જાય. માનવ તનને ભગવાને આ સુવિધા આપી છે, પણ માણસ પોતાના મનને એથી અવળી દિશામાં લઈ જાય છે કે જેને માણસ તરીકે પછીથી ગણતરીમાં જ ન લેવાય. ભલે જન્મ્યો હોય ખરો, પણ ગણતરીમાં લેવાય નહીં. સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન, સિંગડા ને પૂછડા વગરનો પશુ, એનું નામ માણસ. તો મનને જ્યારે પણ એ પોતાની જે સ્વરૂપની અવસ્થાથી અવળે માર્ગે લઈને અવળી દિશામાં જેને બેસાડી દે, ત્યારે એ મન માણસનું મન નહીં, વા મન ઉછાળા મૂકે, કુદાકૂદ કરે. છે કોઈ દિવસ ટાળું શાંતિથી બેઠેલું બતાવશો કોઈને? મન ઉછાળા મૂક્યા વગરનું કોઈની પાસે પડ્યું હોત લાવો ને, મળશે? તો એ જે ઉછાળાની અવસ્થા જે છે, ખુદાકુદની જે ચંચલ અવસ્થા જેને કહેવાય, તે ચંચળતા માંથી બહાર કાઢીને એને ઠારીશું ત્યાં સુધી તો એમાં એક સિદ્ધ મન થઈ ગયું. પણ જેને વાનર વેડા જ કરતા આવડતા હોય, નર વા નર, જે માણસમાં નહીં એ જેને વાનર કહેવામાં આવે. વિકલ્પ પ્રથમ ક્રમ છે નર એટલે માણસ, અને ત્યાર પછીનો બીજો ક્રમ આવ્યો વા નર, માણસ અથવા તો વાનર. વાનર નર વાનર, તો એ આપણી વૃત્તિઓ અશાંત બની માનવ તરીકેની, એને પોતાને આપણે આપણા નિયંત્રણમાં આપણે હસ્તક ન રાખી શક્યા ત્યારે થયું. એને છોટો છૂટો દોર આપ્યો, એને સ્વતંત્રતા આપી, ત્યારે એમાંથી સ્વચ્છંદતા આવી. નહીં તો માનવનું મન હતું, પણ સ્વતંત્રતામાંથી સ્વચ્છંદતામાં ગયો એ વાનર થઈ ગયો. મન ઉછાળા મૂકે, વૃત્તિઓ સતત ઉછળ્યા જ કરતી હોય, ઉછળ્યા જ કરતી હોય. પાંચે ઇન્દ્રિયોના પાંચે વિષયોની મન બુદ્ધિ સહિત દ્વાદશ ઉલટા ફેરને બદલે એમને વિખેરેલી અવસ્થામાં જ પડ્યા હોય, ત્યારે ઉછળકૂદ કરતું મન ક્યારે શાંતિ આપે નહીં, ક્યારે શાંત થાય નહીં. અને એને માણસ માણસ તરીકે ન રહી શકે, માત્ર વાંદરો જ હોય. જે ચંચળતા વાનરની અંદર છે, જે અણસમજ અસમજ છે વાનરની અંદર, શું સાચવું ને શું તોડવું એને ખબર નથી હોતી, નુકસાન જ માત્ર કર્યા કરે. શું કિંમતી છે, જેમ ઉંદર એને બસ કાપી નાખવું, કોતરી નાખવું, એ વગર બીજું શું કામનું છે, શું નકામું છે એને ખબર નથી, બસ એને તો એક જ કામ. એમ મનોવૃત્તિ પણ જ્યારે એવી થઈ જાય નુકસાનકારક, પોતાનું જ નુકસાન પોતે કરી નાખે, એમ વાનર વૃત્તિ પણ એ તોફાનમાં પોતાના જ નુકસાન તરફ આગળ વધ્યા કરતી હોય. વાનર કરે હુપા હુપી આ ડાળેથી, મન ક્યારે સ્થિર નથી રહેતું, એક વિચારથી બીજા બીજા વિચાર ઉપર, અને બીજા વિચાર ઉપરથી ત્રીજા વિચાર ઉપર. જાગ્રત અવસ્થાની અંદર તો મનની આ અવસ્થા હોય જ, પણ સુષુપ્ત અવસ્થાની અંદર પણ જો સ્વપ્નમાં ચડી ગયું તો એના એ જ કૂદકા એના ઓછા ના હોય. સ્વપ્નાવસ્થાની અંદર પણ કુદાકુદ કરતું હોય, શાંત બેસે જ નહીં સુઈ ગયા પછી. અને એટલે કહ્યું કે વૃત્તિઓને કારણે એના પડેલા સંસ્કારથી મન સ્થિર પણ થઈ શકે, મન વાંદરું પણ થઈ શકે. અને વાનર એટલે કોઈ પણ જગ્યાએ વ્યવસ્થિત હોય છતાં એને અડપનું કરી આવે, ચંચળતાનું. એક કઠિયારો લાકડા ફાડતો હતો અને સમય થઈ ગયો બપોરનો એને જમવાનો, એટલે લાકડાની વચ્ચે ફાચર મૂકી અને ગયો. વાંદરું એ લાકડા ઉપર આવીને બેઠું અને એને બેઠા બેઠા પેલી ફાચર હલાવીને કાઢી નાખીને પેલું પૂછડું એનું અંદર અંદર જતું રહેલું બેની વચ્ચે. પોતાએ કાઢીને જે ચંચળતા કરી અને એને કારણે પોતે જ એની અંદર ફસાયો. એ વાનર અવસ્થા છે કે આથે કરીને પોતે દુખી થાય. અને એ જ વાંદરા જેવી વૃત્તિ એટલે પોતાની મુઠ્ઠી જે છે વાળીને મૂરખ મનની મૂઠ છોડે નહીં. એમાં આપણે હરિગુરુ સંત કૃપાની અંદર જોયું કે મુઠ્ઠી વાળીને પછી હાથ કાઢવા ગયો તો નીકળે નહીં, પછી દુઃખી થાય, બંધનમાંથી નીકળી પછી કે આ ક્યાંથી આવ્યું, પણ સમજણ નથી. મન ઠરેલું હોય તો સમજે કે આ મુઠ્ઠી છોડી દઈશ તો મારો હાથ નીકળી જશે, પણ મુઠ્ઠી છૂટતી નથી અને એમાંથી મુક્તિ પણ મળતી નથી. એમ સામાન્ય જનજીવનની અવસ્થા આસક્તિની મુઠ્ઠી, આસક્તના બંધનો એને ક્યારેય મુક્ત થવા દેતા નથી. પોતે જ વાળેલી મુઠ્ઠી પોતાને જ એવી રીતે ફસાવી રાખે છે કે એમાંથી મુક્ત નથી થઈ શકતો, દુઃખી થયા. પણ જો કોક એને સમજાવે તું આ મુઠ્ઠી છોડી દે, એની અંદર તારે જે કઈ લોભ લાલચ છે, આસક્તિ છે, એને જતી કર, ત્યાગ કર, તો એ મુઠ્ઠી છૂટતાની સાથે જ હાથ તરત બહાર નીકળી જશે. પણ એ જ્યાં સુધી એની સમજણ ન આવે, મન સ્થિર થઈને એની અંદરના હિત અનહિતનો ન્યાય ન કરે, ત્યાં સુધી એ બંધનોમાંથી મુક્ત થઈ શકતો. એટલે કહ્યું વાનર વાંદરું જેમ પોતાની ચંચળતાની અંદર ક્યારે પણ સ્થિર ન થાય અને ભટક્યા જ કરે, મન પણ એવી રીતે ભટક્યા કરે, મનની સાથે વૃત્તિઓ, ઇન્દ્રિયો અને એના બધા જ વિષયો પણ એ રીતે ભટકતા જ હોય. સ્થિરતા લાવવા માટે જય મહારાજે પોતાની અનુભૂતિ શ્રીમુખે કહી અને એ પણ બે સાખીની અંદર બતાવી. બે સાખીની અંદર આપણને એટલી સરસ ભાવ આપી દીધો યોગનો. એની આગળ આપણને બે સાખીની અંદર રામ અને કૃષ્ણ એનો ભાવ આપી દીધો. એથી આગળના ની બે સાખીમાં વ્રતો શું છે, વ્રત દિવાળી, દેવ દિવાળી, દશરા, એની સમજ આપી. એમ એક એક સાખીની સાથેનો સંબંધ છે, પણ એ ઉપાસનાનો સંબંધ છે. ઉપાસનાનો ક્રમ, તમારા જીવનની અંદર ઉપાસક તરીકે તમે કેવી રીતે આગળ વધી શકો એના આધારે સાત્વિકતા અને શાંતિ કેવી રીતે મળે, મન કેવી રીતે ઠરે, અને એ મન જો ઠરે તો તમે તમારા જીવનની અંદર તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. પણ અહીંયાથી તરત જ જય મહારાજે એમ કહ્યું, જો આ મન ઠરેલું ન રહે તો તમારા મન વાંદરમાં કશો ફેર નહીં. એ ભાવ અહીંયા ગાડી બતાવી દીધો. ઠર્યું તો તમે સિદ્ધ, અને એની અંદરથી જો ભટકી ગયા તો વાનર. વિકલ્પ આપ્યો, માણસનો વિકલ્પ વાનર. અને ડાળ પણ કઈ, આસક્તિની. એક એક ડાળું પકડે, એક એક વૃક્ષ પકડે, અને દાડે દાડે ભમ્યા જ કરે, ભટક્યા કરે. જેમ આપણી વૃત્તિઓ, સગા સંબંધીઓ અને જ્યાં ગાડી કંઈક લાભ હોય, સંબંધ હોય, ત્યાં ગાડી રખડ્યા કરે. અહીંયા આ ગાડી વાનર એટલે મન,